સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ કુનકુંદાચાર્ય ભગવાન રચિત સમયસાર તથા અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ 223નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ કળશ એનો અર્થ ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના મહદ અંશ કર્યા છે. શ્રી સંસ આજે લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 10મો પારા નંબર 68. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગઈકાલે આપણે એ વાત કરી કે મુનિરાજને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયું છે. મુનિરાજ છે, સાતમા ગુણસ્થાનની દશા છે, એવા મુનિરાજની વાત કરી છે કે મુનિરાજને નિર્ગ્રંથ દશા છે. માત્ર સંજુરણ કસાય એક જ બાકી રહ્યો છે અને પોતે વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે એટલે છઠ્ઠે સાતમે ગુણસ્થાને છે, એવા મુનિરાજ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત છે. પણ જ્યાં સુધી હું શુદ્ધ છું, પૂર્ણ એક જ્ઞાન સ્વરૂપ છું એવી વૃત્તિનું ઉત્થાન છે ત્યાં સુધી, જો કે ત્યાં મહાવ્રતનો વિકલ્પ નથી, છતાં એ આશ્રવ દશા છે. આ વાત ગુરુદેવે કહી. શુભ ભાવ છે, મહાવિકલ્પ મહાવ્રતનો વિકલ્પ, એ શુભ ભાવ છે એટલે મહાવ્રતનો વિકલ્પ છે, એ તો આશ્રવ સહિતની દશા છે, કેમ કે એને લીધે થઈને પુણ્યનો બંધ પડે છે. પણ એથી આગળ વધીને એમ કહ્યું કે મહાવ્રતનો વિકલ્પ નથી, પણ અંતરમાં એવી વૃત્તિ ઉઠે છે કે હું શુદ્ધ છું, પૂર્ણ છું, જ્ઞાન સ્વરૂપ છું, એવું વૃત્તિનું ઉત્થાન છે ત્યાં સુધી, ભલે મહાવ્રતનો વિકલ્પ નથી છતાં સાશ્રવ દશા છે અને તેને સવિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. આ સવિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગ કહ્યો, કેમ કે વિકલ્પ નથી, શુભભાવ નથી, દ્રષ્ટિ સ્વરૂપની છે, આત્મજ્ઞાની સંત છે, સાતમા ગુણસ્થાનની દશામાં પોતાના સ્વરૂપને વારંવાર સ્પર્શે છે, એવા મુનિને જે અંતરમાં એવી વૃત્તિ છે, એવી વૃત્તિ છે કે હું શુદ્ધ છું, પૂર્ણ છું, જ્ઞાન સ્વરૂપ છું, એવી વૃત્તિનું ઉત્થાન છે, તો તેને સવિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગ કયો, એ પણ આશ્રવ દશા છે એમ કહ્યું. ત્યાં પણ એમને આશ્રવ દશા છે એટલે શુભનો ઉત્કૃષ્ટ બંધ પડે છે, એટલે એને એ અંતર જલ્પ કયો છે, વિકલ્પ નથી. બાહ્ય જલ્પમાં તો વિકલ્પ છે, પરનું લક્ષ છે, શુભ ભાવ છે, પણ અહીંયા તો મહાવ્રતનો વિકલ્પ નથી, પણ અંદરમાંથી જે વૃત્તિનું ઉત્થાન છે કે હું શુદ્ધ છું, પૂર્ણ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, તો એને અહીંયા સવિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગ કયો છે, કેમ કે એમાં પણ આશ્રવ થાય છે, પુણ્યનો બંધ પડે છે. એટલે જ્યારે તે અંતર અને બાહ્ય જલ્પથી રહિત થાય, સર્વ વિકલ્પ રહિત થાય, અને સ્વસ્વરૂપમાં જ ઠરી જાય, એમાં લીન થઈ જાય છે ત્યારે સમાધિની દશા પ્રગટ થાય છે અને ત્યાં સ્વરૂપ સ્થિરતાની જમાવટ વધતા વધતા પૂર્ણ આનંદ અને પૂર્ણ કેવળ જ્ઞાનની દશા પ્રગટ થાય છે. કઈ રીતે શ્રેણી ચડે છે એની થોડીક સૂક્ષ્મ વાત કરી છે અને સાથે પોતાના સ્વરૂપમાં જાય છે તો એની સૂક્ષ્મતાની પણ વાત અહીંયા કરી છે. જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તે સાક્ષાત જ્ઞાન ચેતના છે. સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાન ચેતના છે, પણ એ ઉપયોગાત્મક જ્ઞાન ચેતના છે. એનો ઉપયોગ જ્યારે સ્વરૂપ તરફ ઢળે છે અને એ પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે જ્ઞાન ચેતના છે, એટલે એ ઉપયોગાત્મક જ્ઞાન ચેતના છે. જ્યારે કેવળ જ્ઞાનની દશા પ્રગટ થાય છે ત્યારે સાક્ષાત જ્ઞાન ચેતના છે, એટલે એ જીવ જ્ઞાન ચેતના રૂપ પરિણમી જાય છે. એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે જો ઓલી વૃત્તિ એટલે વિકલ્પ ઉઠે તેથી કેવળ જ્ઞાન થાય છે એમ નહીં. એ વૃત્તિ વિકલ્પ તો કૃત્રિમ ઉપાધિ છે, વિકલ્પ એ ઉપાધિ છે. કેવળ જ્ઞાન કોઈ વિકલ્પથી થતું નથી, પણ અંદર આનંદનો નાથ સહજ આનંદ નિર્મળ આનંદ ચૈતન્ય મૂર્તિ પ્રભુ છે, તેમાં ઉપયોગ જામી જાય ઠરી જાય એનું લક્ષ કર્યું છે. એટલે ઉપયોગ તો ત્યાં ગયો છે, એનો અનુભવ છે, પણ ત્યાં ઉપયોગ જામી જાય ઠરી જાય તે જીવ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન ઉપજાવે છે અને સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ થાય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે કેવળ જ્ઞાનની જીવને સાક્ષાત જ્ઞાન ચેતના હોય છે, કેવળ જ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાન ચેતના હોય છે. સમ્યક દ્રષ્ટિ છે, ચોથે છે, પાંચમે છે અને સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિ છે, એ બધાને જ્ઞાન ચેતના તો છે, પણ એ ઉપયોગાત્મક જ્ઞાન ચેતના છે. અને સાતમા ગુણસ્થાનથી આગળ વધીને શ્રેણી ચડી જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ થાય છે. એટલે કહે છે કે કેવળ જ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાન ચેતના હોય છે. કેવળ જ્ઞાન થયા પહેલા પણ નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના હોય છે. ઉપયોગાત્મક એનો ઉપયોગ જ્યાં સુધી સ્વરૂપ તરફ રહે છે ત્યાં સુધી એને જ્ઞાન ચેતના હોય છે. જીવને જ્યાં સુધી એનો ઉપયોગ સ્વરૂપમાં રહે છે ત્યાં સુધી એને જ્ઞાન ચેતના છે. જ્ઞાન ચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર હોય છે એમ કહેવાય, કેમ કે એને કર્મ ચેતના અને કર્મફળ ચેતના નથી હોતી. આપણે ઉપયોગાત્મક જ્ઞાન ચેતના છે એમ કહ્યું એટલે ઉપયોગાત્મક ને ગૌણ કરી અને વિચાર કરીએ તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના છે તે પણ નિરંતર છે. નિરંતર કઈ રીતે છે? તો કે એમને કર્મ ચેતના અને કર્મફળ ચેતના નથી હોતી, કારણ કે તેમને નિરંતર જ્ઞાનના સ્વામિત્વ ભાવે પરિણમન હોય છે. નિર્વિકલ્પ ધ્યાન નથી, ઉપયોગ સ્વરૂપમાં રહ્યો નથી, છતાં પણ સમ્યક દ્રષ્ટિને નિરંતર જ્ઞાન ચેતના હોય છે. એ કઈ અપેક્ષાથી વાત કરી? કે એમને કર્મ ચેતના અને કર્મફળ ચેતના નથી હોતી. કર્મ એટલે શુભ ભાવ અશુભ ભાવ થવું એવું એ કર્મ, એની એમને રૂચિ નથી. અને એ વખતે જે અનુભવાય છે તે સુખ અને દુઃખનો આભાસ, એની પણ એમને રૂચિ નથી, એટલે કર્મફળ ચેતના પણ એમને નથી. એટલે એવા સમ્યક દ્રષ્ટિને કર્મચેતના અને કર્મફળ ચેતના એ અપેક્ષાએ નથી. અને દ્રષ્ટિ સદાય સ્વરૂપ તરફ રહે છે, નિરંતર જ્ઞાનના સ્વામિત્વ ભાવે પરિણમન હોય છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે જ્ઞાનરૂપ છે, એમ જ્ઞાનના સ્વામિત્વ ભાવે પરિણમન હંમેશા હોય છે એટલે એ અપેક્ષાથી જોઈએ તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર હોય છે. ત્યાં ઉપયોગને ગૌણ કરીને વાત કરવામાં આવી છે, પણ ઉપયોગને મુખ્ય કરીને જો વિચાર કરીએ તો સમ્યક દ્રષ્ટિને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના છે. એટલે જ્યારે જ્યારે એમનો ઉપયોગ સ્વરૂપમાં રહે છે ત્યારે એમને જ્ઞાન ચેતના છે અને પછી પાછા બહાર આવી જાય છે. પણ ભલે ને બહાર આવી ગયા, દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે, સ્વામિત્વ તો જ્ઞાનનું છે અને જ્ઞાન ભાવે જ પરિણમી રહ્યા છે. ભલે પરમાલક્ષ છે, પરના કાર્યો કરતા દેખાય છે, તે છતાંય પોતે તો જ્ઞાન ભાવે જ છે, પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, ઓમકાર સ્વરૂપ છે, એ કાંઈ વિસરાઈ જતું નથી. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે, આટલી બધી સ્પષ્ટતાઓ કોઈ શાસ્ત્રમાં નથી અને એનો વિસ્તાર કરતા પણ આવી સ્પષ્ટતાઓ ગુરુદેવ સિવાય બીજા કોઈએ કરી નથી. બહુ સુંદર વાત છે. સમ્યક દ્રષ્ટિની વાત અહીંયા લીધી છે. સમ્યક દ્રષ્ટિ એટલે ચોથે, પાંચમે, છઠ્ઠે એ બધાની વાત લઈ લીધી છે જે સાધક અવસ્થામાં છે, સમ્યક દર્શન થયા પછીથી અને હજી કેવળ જ્ઞાન નથી થયું એની વાત આ રીતે કરી છે. કેવળ જ્ઞાન થયા પછીની તો વાત જ આખી જુદી છે. કેવળ જ્ઞાન થયા પછીથી તો એ સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ પરિણમી જાય છે. સમ્યક દ્રષ્ટિને કર્મના અને કર્મફળના સ્વામિત્વ ભાવે પરિણમન નથી હોતું, પરંતુ જ્ઞાનના સ્વામિત્વ ભાવે પરિણમન હોય છે. નિરંતર એમ જ પરિણમન છે એટલે એમને કર્મચેતના અને કર્મફળ ચેતના નથી એમ કહેવામાં આવ્યું. અને એમાં ઉપયોગને ગૌણ કરીને જો જોઈએ તો એમ કહેવાય કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર હોય છે. કેવળ જ્ઞાન થયું છે એને તો હોય જ છે, તો જ્ઞાન ચેતના રૂપે સાક્ષાત પરિણમી ગયા છે, સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ થયા છે. શું કહ્યું કે જીવને સર્વજ્ઞ પદ પ્રગટ થયા પહેલા નિર્વિકલ્પ અનુભવના કાળે ઉપયોગાત્મક જ્ઞાન ચેતના હોય છે. આત્મા પૂર્ણ આનંદગન ચૈતન્યગન પ્રભુ છે, તેની સન્મુખ થતા જે સ્વાનુભવ થયો, સ્વાનુભૂતિ થઈ અને તેને સ્પર્શીને જે જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, એમાં કઈ બીજું જ્ઞાન, માહિતીરૂપ જ્ઞાન એ જ્ઞાનની વાત નથી, પણ સ્વસંવેદન રૂપ જ્ઞાન છે એ જ્ઞાન થયું તેને અહીં જ્ઞાન ચેતના કહે છે. કર્મની પહેલી દશા થતા નિર્વિકલ્પ અનુભવના કાળમાં જ્ઞાન ચેતના હોય છે. 69મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, અજ્ઞાની જીવ અનંત કાળથી જ આજ સુધી કોઈ દિવસ સમ્યક દર્શન પામ્યો નથી, એનો ઉપયોગ શુદ્ધ ચૈતન્યમાં જોડાણો નથી, એનો વર્તમાન ઉપયોગ પુણ્ય પાપ અને તેના ફળમાં જોડાયેલો હોય છે. પુણ્ય પાપના ભાવ એ કર્મચેતના અને એના ફળ એટલે સુખ અને દુઃખની કલ્પના, એને ભોગવવાના ભાવ, એમાં એનો ઉપયોગ જોડાયેલો રહે છે. તેથી અજ્ઞાનીને અનાદિથી કર્મચેતના અને કર્મફળ ચેતના વર્તે છે. હવે જ્યારે જે જીવ સમ્યક દર્શન પામે ત્યારે જ્ઞાન અને આનંદનું દળ એવા આત્માનો એને સ્પર્શ થાય છે. તે અંદર જાગ્રત થઈને નિજ જ્ઞાન સ્વભાવને ચેતે છે. જ્ઞાન સ્વભાવને ચેતે છે એટલે પોતે જ્ઞાન સ્વભાવને અનુભવે છે. તે કાળે તેનો ઉપયોગ શુદ્ધ નિર્વિકલ્પ હોય છે. તેના ઉપયોગમાં ધ્યાન ત્રિકાળી દ્રવ્યનું હોય છે. ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો છે એટલે ધ્યાન પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું છે, પરનું ધ્યાન નથી. તે કાળે તેને સ્વરૂપનો અનુભવ થાય છે તો તેને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના રૂપ પરિણમન છે એમ કહેવાય છે. બુદ્ધિપૂર્વકનો રાગ તેને છૂટી જાય છે, અંદર ચૈતન્ય સ્વરૂપ ભગવાન પોતે છે, તેના વેદનમાં ઉપયોગ અંતરલીન થયો હોય છે અને ત્યારે અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ છે અને આ નિર્વિકલ્પ ઉપયોગના કાળમાં નિજ પ્રતીતિરૂપ સમ્યક દર્શન પ્રગટ થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના હોય છે. હવે કહે છે, જ્ઞાન ચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર હોય છે. એટલે શું કે સમ્યક દ્રષ્ટિને લબ્ધરૂપ જ્ઞાન ચેતના સદાય રહે છે. લબ્ધરૂપ જે પ્રાપ્ત થયું છે ને પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી શ્રદ્ધા આખી બદલાઈ ગઈ છે, પોતે કોણ છે એનું ભાન થયું છે, એટલે એ લબ્ધરૂપ એને કંઈક મેળવ્યું છે. જે રહે છે એ રહે છે. લબ્ધરૂપ કયું એટલે એ હંમેશ માટે રહે છે. શું રહે છે? પોતાનું સ્વરૂપ જેવું જાણ્યું છે એ વાત એમને હંમેશ માટે રહી જાય છે. એ એક પ્રકારનું એચિવમેન્ટ છે, એ એમણે પ્રાપ્ત કર્યું છે કે પોતે આ છે. એટલે મિથ્યા માન્યતા ચાલી ગઈ છે, ભ્રમ ભાંગી ગયો છે. એટલે સમ્યક દ્રષ્ટિને લબ્ધરૂપ જ્ઞાન ચેતના સદાય રહે છે. જ્ઞાનનો ઉપયોગ સ્વસ્વરૂપથી ખસી જતા સંકિતિ અને વિકલ્પ આવે છે. પોતાના સ્વરૂપથી ઉપયોગ ખસીને બહાર આવ્યો હોય તો સંકિતિને પણ વિકલ્પ આવે, શુભાશુભ ભાવ થાય છે. છતાં તે જીવને સમ્યક દર્શન જ્ઞાન થયું છે, જ્ઞાન ચેતના પ્રગટિ છે, તેને કાયમ રહે છે. એ લબ્ધરૂપ જ્ઞાન ચેતના છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે અને એવું જ જ્ઞાન થયું છે. વેદન પણ છે અને જ્ઞાન પણ છે. એ દશામાં એ જેટલો સમય પણ રહ્યો છે, જેટલી ક્ષણ પૂરતો પણ રહ્યો છે, એ પછી જતું નથી. ભલે ત્યાંથી ઉપયોગ ખસી જાય, બહાર આવે, વિકલ્પમાં આવે, તે છતાં પણ એ લબ્ધરૂપ જ્ઞાન ચેતના સદાય રહે છે. આ હું ને જાણી લીધો છે, અનુભવી લીધો છે અને એનામાંથી આવતા આનંદનું વેદન પણ એ વખતે થયું છે, એટલે એ લબ્ધરૂપ જ્ઞાન ચેતના સદાય રહે છે. પછી એ બારમાં આવે, વિકલ્પમાં હોય, ચાહે તો વેપાર ધંધામાં ઉભો હોય કે અન્ય વિકલ્પમાં હોય, પણ હું જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છું એવું ભાન તો એને નિરંતર રહે જ છે. તે કદી એ વિકલ્પ સાથે તદ્રુપ થતો નથી. જો કેટલીક વખત સમ્યક દ્રષ્ટિને પડવાનું થાય એવી વાત કોઈક અપેક્ષાએ ક્યાંક કરવામાં આવી હોય ને તો એને લોકો બહુ યાદ રાખી લે છે. અરે ભાઈ, સમ્યક દ્રષ્ટિને પડવાનું થાય છે એ વાતને તમે પકડી, કેટલા સમ્યક દ્રષ્ટિને પડવાનું થયું, તમે કોનું જોયું? કેટલીક વસ્તુ એવી હોય છે કે કરોડોમાં અબજોમાં એક બનતો હોય એને આપણે યાદ રાખી લઈએ અને જે રાજમાર્ગ છે એને ભૂલી જઈએ. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર રહે છે. અહીંયા તો એ વાત કરી છે, પડવાની વાત ક્યાં તમે લાવ્યા? પડવાનું હોતું જ નથી. અમારા એક સ્વાધ્યાય અહીંયા સાથે બેસીને કરતા હતા ત્યારે પડવાની વાત લીધી. મેં કીધું પડવાનું હોતું જ નથી ભાઈ, પડવાની વાત તમે ભૂલી જાઓ. જે જ્વલ્લે જ ક્યારેક જ કોઈક વખત કોઈક સમ્યક દ્રષ્ટિને થાય છે ને એ પણ ક્ષણ પૂરતું થયું હોય, પાછા આવી જાય છે, એ બીજા ગુણસ્થાનની સાસ્વાદન દશા સુધી પહોંચે છે, પાછા આવી જાય છે, એવું કાંઈ પડવું હોતું જ નથી. અહીંયા કહે છે, સમ્યક દ્રષ્ટિને લબ્ધરૂપ જ્ઞાન ચેતના સદાય રહે છે. અને ફરી આગળ પણ કહે છે કે એ ચાહે તો વેપાર ધંધામાં ઉભા હોય, વિકલ્પમાં હોય, પણ હું જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છું એવું ભાન એને નિરંતર રહે જ છે. તે કદી એ વિકલ્પ સાથે તદ્રુપ થતા જ નથી. બહુ સરસ વાત મૂકી છે. સમ્યક દર્શન શું ચીજ છે? સમ્યક દર્શનમાં આમ થાય તેમ થાય બોલીને વાતો કરીને પડી જાય ને, અરે કોણ પડે ભાઈ, કોઈ પડતું નથી. પડવાની વાત ક્યાં લઈને બેઠા છે? જે લાખો કરોડોમાં એક અપવાદ રૂપે વાત થઈ હોય તો એને પહેલી પકડે, મૂળ વાત નથી પકડતા. અહીંયા તો કે છે કે ભાઈ કોઈને એવું થતું જ નથી. અને ગોપાળુ દેવે કહ્યું છે કે એક વખત સમ્યક દર્શન થયા પછી વધુમાં વધુ 15 ભવે તો જીવ મોક્ષે જાય જ છે, આટલી બધી તો વાત છે. એનું મહાત્મા લાવીને સમ્યક દર્શન પ્રગટ કરને ભાઈ, પડવાની વાતને મૂકને. પણ શાસ્ત્રમાં તો બધી વાત આવે, બધી સૂક્ષ્મ વાતો કહેવામાં આવી હોય, પણ કઈ વાત મુખ્ય છે, કઈ વાતનું મહત્વ છે, શું કરવાનું છે એને સમજવી જોઈએ. અહીંયા કહે છે કે હું જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છું એવું ભાન એને નિરંતર રહે છે. એને ખાતા પીતા ઉઠતા બેસતા વેપાર ધંધામાં પણ બીજા સાથે વાત કરતા હોય ત્યારે પણ પોતે કોણ છે, પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એ ભાન નિરંતર રહે છે. અને એ બહારમાં કોઈ પણ વિકલ્પ સહિત દેખાતા હોય છતાં પણ એ વિકલ્પ સાથે તદ્રુપ થતા નથી. આત્મજ્ઞાની સંતની વાત તો બાજુ પર રહી, પણ હજી ચોથા ગુણસ્થાનની દશામાં ગ્રહસ્થ અવસ્થામાં છે એવા સમ્યક દ્રષ્ટિને પણ આવું જ હોય છે. ગ્રહસ્થ અવસ્થામાં સમ્યક દ્રષ્ટિ છે, બારમાં એ પેન્ટ શર્ટ પહેરતા હોય કે કોટ ટાઈ પણ પહેરતા હોય, બધા જ કામો કરતા હોય એવું લાગે આપણને, પણ છતાંય એ વિકલ્પ સાથે તદ્રુપ થતા નથી. બહુ મોટી વાત છે પ્રભુ. ચારિત્ર, બાહ્ય ચારિત્રને જોઈને લોકો નમી પડે છે અને માને છે. મિથ્યા દ્રષ્ટિના ચારિત્રમાં ખરેખર કાંઈ નથી, એને તો માત્ર સ્વભાવ કહેવાય, એને ચારિત્ર પણ કહેવાતું નથી. પણ એનું લોકોને માતમાં આવે છે. અને આવા સમ્યક દ્રષ્ટિ કે જેને બહારમાં ગમે તેટલા વિકલ્પ સાથે રહેવાનું થાય, ગમે તેવા સંયોગોમાં રહ્યા હોય, અને ક્યારેક એમ પણ લાગે કે એમને પણ આર્ત ધ્યાન થાય છે, રૌદ્ર ધ્યાન પણ થાય છે, બધું થતું લાગે, પણ એમને અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે, મિથ્યાત્વ ગયું છે, એટલે હવે એમને એ વિભાવ ભાવ સાથે એકરૂપતા થતી જ નથી. એ થાય છે, હજી 3 કસાય બાકી પડ્યા છે, એટલે ક્રોધ માન માયા લોભ બધું છે, પણ છતાંય એ બધા સાથે એ તદ્રુપ થતા નથી, વિકલ્પ સાથે તદ્રુપ થતા જ નથી. અને નિરંતર હું જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છું એવું ભાન રહે છે. આ બહુ મહત્વની વાત છે, એટલે આપણે એને સ્ટ્રેસ કરી રહ્યા છીએ, વધારે એનો વિસ્તાર કરી રહ્યા છીએ. બહુ મહત્વની વાત છે. સમ્યક દર્શન થવું એટલે બહુ મોટી વાત છે. એટલે સિદ્ધત્વ પ્રગટ કર્યું એમ કહી શકાય. સમ્યક દર્શન થયું એટલે એમ કહેવાય કે હવે એને સિદ્ધત્વ પ્રગટ કરી લીધું છે. સમ્યક દર્શન થયા પછીથી એ જીવ મોક્ષે જવાનો જ છે, એ સિદ્ધ દશાને પામવાનો જ છે, કેમ કે એને પોતાના સ્વરૂપનું ભાન છે, પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, બીજું કાંઈ નથી. પછી ગમે તે વિકલ્પમાં હોય, ગમે તે હોય, બધું છતાં એની સાથે એને કાંઈ જોડાણ નથી, એના રૂપે થતો નથી, એ તદ્રુપ થતા નથી, વિકલ્પ સાથે તદ્રુપ થતા નથી. આવી અદભુત વાત મહાપુરુષોએ કરી છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સંકિતીને કર્મચેતના અને કર્મફળ ચેતના હોતી નથી. આ કહ્યું એને પણ ગુરુદેવ અહીંયા વિસ્તારપૂર્વક સમજાવે છે કે કઈ રીતે હોતી નથી. સંકિતીને કર્મચેતના અને કર્મફળ ચેતના હોતી નથી એટલે શું? તેને પુણ્ય પાપના વિકલ્પ અને હરખ શોકનું વેદન હોતું જ નથી એમ નહીં. એમને શુભાશુભ ભાવ હોતા જ નથી, એવા વિકલ્પ હોતા નથી, અને એ વિકલ્પ વખતે હરખ અને શોકનું વેદન હોતું જ નથી એમ નહીં. પણ તેને કર્મના અને કર્મફળના સ્વામિત્વપણે પરિણમન નથી, એના એ સ્વામી થતા નથી, એ પોતાની ચીજ છે એમ માનતા નથી, પોતે એનાથી જુદા છે, પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એમ શ્રદ્ધામાં રહે છે. પોતાનું સ્વરૂપ એક વખત અનુભવાયું છે, એ અનુભવ જતો નથી. પોતે હવે પર સાથે તદ્રુપ થતા નથી, માત્ર પોતે જ્ઞાન સ્વરૂપ જ રહે છે. દ્રષ્ટિ પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તરફ રહે છે એમ આપણે કહીએ છીએ, એનો અર્થ એ થાય છે કે પોતે જ્ઞાન સ્વરૂપ છે એ વાત નિરંતર રહે છે. પોતે શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે એ વાત નિરંતર રહે છે, અને એ એમને યાદ કરવાની જરૂર પડતી નથી. એટલે જે કાંઈ કાર્ય થાય છે, કર્મ છે, અને એની સાથે રહેલો જે અરક્ષોક નો અનુભવ છે એ બધું છે, એ પણ એમને એ વખતે અનુભવમાં આવે છે, અને એ અનુભવ છે તે દુઃખનું વેદન છે, પણ સાથે સાથે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. કે છે અહીંયા કે એમને એ વેદન હોતું જ નથી એમ નહીં, પણ કર્મના અને કર્મફળના સ્વામિત્વ પણ એ પરિણમન નથી, એને પોતાનું માનતા નથી. એ યાદ કરીને પોતાનું ન માને એમ નહીં, એ સહજ રીતે એ પોતાથી જુદું એમને જણાય છે. એમને પુણ્ય પાપના વિકલ્પો અને હરખ શોકના વેદનનું સ્વામિત્વ નથી, નિરંતર જ્ઞાનના સ્વામિત્વ ભાવે જ તે પરિણમે છે. એવા સમ્યક દ્રષ્ટિ તો પુણ્ય પાપ આદિ ભાવોના માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. પુણ્ય પાપ આદિ ભાવોનું પરિણમન છે નથી એમ નથી, એવા શુભાશુભ ભાવો થાય છે એ રીતે પરિણમન પણ છે, પણ તેમને એનું સ્વામિત્વ નથી. એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતના એમને હોતી નથી એમ એ અપેક્ષાથી કહેવાય છે. એટલે કે દ્રષ્ટિની પ્રધાનતામાં એમને જ્ઞાન ચેતનાની મુખ્યતા છે, એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતનાને ગૌણ ગણીને એ એમને નથી એમ કહેવામાં આવ્યું છે. 70મા પાના પર આગળ કહે છે કે હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન છું એમ નિજ ચૈતન્ય સત્તાનો જે અંદર સ્વામી થયો, તે ભલે બહાર રાજપાટમાં પડ્યો હોય છતાં જ્ઞાન ચેતનાનો તેને નિરંતર સદભાવ છે. પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી તેને દયાદાન પૂજા આદિના શુભભાવ આવે અને રાજના કામના અશુભ ભાવ પણ આવે તે કર્મચેતના છે. છતાં જ્ઞાન ચેતનાને મુખ્ય ગણી કર્મચેતનાને ગૌણ કરી તે નથી એમ કહેવામાં આવ્યું છે. સંકિતિને પુણ્ય પાપનું પરિણમન છે, શુભાશુભ ભાવે એમનું પણ પરિણમન છે, પણ એનું એમને સ્વામિત્વ નથી. અને તે વખતે જે વિકલ્પ છે એ વિકલ્પ સાથે તદ્રુપ થતા નથી, જે અનુભવ થાય છે એ સાથે એ પોતા પણ કરતા નથી, પોતાથી એને જુદો ભિન્ન અનુભવે છે. બહારમાં ક્યાંય કરતા ભોગતાની બુદ્ધિ કરતા નથી, પર પદાર્થમાં કરતાપણું કે ભોગતાપણું એમને નથી. બહારમાં બધું કરતા હોય એવું દેખાય, બધા કાર્યો કરતા હોય એવું આપણને દેખાય, પણ એ આપણી સ્થૂળ દ્રષ્ટિ છે. કેટલીક વસ્તુ ને આપણે આપણી દ્રષ્ટિથી જોઈએ છીએ તો સાચું મૂલ્યાંકન નથી કરી શકતા. વસ્તુનું સાચું મૂલ્યાંકન કરવા માટે દીર્ઘ દ્રષ્ટિ થવું પડે. સમ્યક દ્રષ્ટિ બીજા સમ્યક દ્રષ્ટિને જાણે છે. મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને જાણવામાં ઘણીવાર થાપ ખાઈ જાય છે. નાની કેમ ઓળખાય એ માટે કૃપાળુદેવે ઘણી વાત કરી છે. સદગુરુ કેમ ઓળખાય અને કેમ ઓળખાતા નથી એ બંને વાત કૃપાળુદેવે ઘણી કરી છે. તત્વધારા પુસ્તકમાં સૌથી પહેલા ચેપ્ટરમાં અને પછી પણ એ વાતનો ઘણો વિસ્તાર લેવામાં આવ્યો છે કે સદગુરુ કેવી રીતે ઓળખાય અને સદગુરુ કેમ નથી ઓળખાતા, બંને વાત બહુ કહેવામાં આવી છે. અહીંયા 70મા પાના ઉપર આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે અર્થાત જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડે તે આત્મા પ્રત્યાખ્યાન છે, અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડે તે આત્મા આલોચના છે. સદાય આવા પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આલોચના પૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. અને હવે એવા આ ચારિત્રનું વિધાન જે ગાથાઓમાં આવવાનું છે એની વાત કુંકુંદાચાર્ય ભગવાન તો કરશે જ, પણ એ પહેલા અહીંયા ગુરુદેવ સમજાવે છે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આલોચનાને. શું કહે છે જુઓ, ભૂતકાળના પુણ્ય પાપના ભાવનું મમત્વ છોડે, ભૂતકાળના પુણ્ય પાપના ભાવનું મમત્વ છોડે, એટલે કે પોતે આ પ્રમાણે શુભભાવ કર્યા હતા કે પોતે આ પ્રમાણે પાપના ભાવ કર્યા હતા, શુભભાવ કર્યા હતા, હજી એમાં પોતાપણું રાખીને બેઠો છે અને એ પોતાના ભાવ હતા, પોતાના ભાવ હતા તો એનું મમત્વ છોડે, એટલે કે એ ભાવ પોતાના હોઈ શકે જ નહીં. એ ભાવ થયા એ માત્ર ક્ષણિક હતા, એ દોષ રૂપે થયા, એ માત્ર અપરાધ હતો, અને એ અપરાધ પર્યાયમાં થયો હતો. અને પોતે તો ભગવાન આત્મા અત્યારે પણ ત્રિકાળ છે, એવો શુદ્ધ છે, એમ કરી અને પોતે પોતાના સ્વરૂપ તરફ પાછો વળે છે, એ પ્રતિક્રમણ છે. પોતે વિભાવ ભાવે થયો તે અપ્રતિક્રમણ છે, અને પાછો ફરી અને પોતાના સ્વભાવ ભાવે થાય છે તે પ્રતિક્રમણ છે. એટલે કહે છે કે ભૂતકાળના પુણ્ય પાપના ભાવોનું મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે. શું કહ્યું? કે દયા દાન આદિ જે શુભ, કે હિંસા ચોરી જુઠ્ઠું એ અશુભ કે વિકલ્પ છે, તેનાથી પાછો ફરીને અંદર સ્વરૂપમાં ઠરી જાય તે આત્મા પ્રતિક્રમણ છે. પાછો ફરે છે એને આપણે પ્રતિક્રમણ કહ્યું, પણ જે પાછો ફરી ગયો છે એ આત્મા પોતે પ્રતિક્રમણ છે. અહીંયા તો એમ લેવું છે, હું તો એક જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ એમ અંતર એકાગ્ર થઈ સ્વરૂપમાં લીન થઈ રમણતા કરે તેને પ્રતિક્રમણ કહીએ. આવું એક સમયનું પ્રતિક્રમણ જન્મ મરણનો અંત કરનારું છે. શું કહે છે ગુરુદેવ? કે આવું એક સમયનું પ્રતિક્રમણ જન્મ મરણનો અંત કરનારું છે. પોતાના સ્વરૂપમાં રમણતા કરે, બધેથી પાછો ફરી અને પોતાના સ્વરૂપને વિશે રમણતા કરે, એ દશા, એ પ્રતિક્રમણ, એ જન્મ મરણનો અંત કરનારું છે. અનંત અનંત ભૂતકાળ વીતી ગયો, તેમાં જે પુણ્ય પાપના ભાવ થયા તેના પ્રત્યેનું મમત્વ છોડે કે તે ભાવ હું નહીં, તે ભાવ મારો નહીં, અને તે ભાવરૂપ જે હું થયો તો એ હું નહીં, એનાથી હું જુદો છું, હું તો જ્ઞાન આનંદ સહજ આનંદ સ્વરૂપ પ્રભુ છું, એમ જાણી એમ શ્રદ્ધિ તેમાં જ અંતરલીન થઈને રમે રમણતા કરે, સ્વરૂપમાં જ અંતરલીન થાય તેને ભગવાન દિનેન્દ્રદેવે પ્રતિક્રમણ કર્યું છે. ભવિષ્યના કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરવી એનું નામ પ્રત્યાખ્યાન, એટલે પછખાણ છે. બીજી વાત પ્રત્યાખ્યાનની વાત ગુરુદેવ સમજાવે છે કે ભવિષ્યના કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરવી એનું નામ પ્રત્યાખ્યાન એટલે પછખાણ છે. દયાદાન વ્રત ભક્તિ આદિ શુભ ભાવ તથા હિંસા જૂઠ ચોરી ઇત્યાદિ અશુભ ભાવ કરવા નહીં એવી પ્રતિજ્ઞા કરીને પોતાના સ્વરૂપમાં રમવું તેનું નામ પ્રત્યાખ્યાન છે. આગળ 71માં પાનો પર કહે છે, ભવિષ્યના શુભાશુભ કર્મ મને ન જોઈએ, મારે તો એક સ્વરૂપમાં જ ઠરવું છે એમ પ્રતિજ્ઞા કરીને પોતાના સ્વરૂપમાં લીનતા રમણતા કરે તેને પ્રત્યાખ્યાન કહે છે. અને આલોચનાની વાત કરતા કહે છે કે વર્તમાનમાં ઉદયમાં આવેલું જે કર્મ તેનું જે મમત્વ છોડે છે તે આત્મા આલોચના છે. કર્મના ઉદયોને કારણે એ કાંઈ વિભાવ ભાવે થાય છે એમ તો નથી, એ વાત તો આપણે બરાબર સમજ્યા છીએ, છતાંય કર્મના ઉદય સાથે એ જોડાય છે, કર્મના ઉદયની સાથે જોડાય છે, અને એમાં હું કાંઈક કરું, એમાં હું ફેરફાર કરું એવી એની જે બુદ્ધિ પડી છે કરવાની, એ બુદ્ધિને છોડે, એટલે વર્તમાનમાં ઉદયમાં આવેલું જે કર્મ તેનું એકત્વ મમત્વ છૂટે, અને એમ થાય ત્યારે આલોચના થાય. નિજ જ્ઞાન આનંદ પરમ આનંદમય સ્વરૂપને જાણીને તેમાં જ લીન થઈ જાય તે સંવર છે. આગળ વધીને આલોચનામાં આગળ વધીને સંવર થાય છે, સંવર થાય છે તો એ વખતે આશ્રવ થતા નથી. કઈ રીતે સંવર થાય છે? તો કે નિજ જ્ઞાન આનંદ પરમ આનંદમય સ્વરૂપને જાણી તેમાં જ લીન થઈ જાય તે સંવર છે. ઉપવાસ કરીને બેસી જઈએ કે એકાસન કરીને બેસી જઈએ એટલે સંવર થતો નથી, સંવર આ રીતે થાય છે. અને એ ચારિત્ર છે, આવું નિશ્ચય ચારિત્ર હોય ત્યાં પ્રતિક્રમણ આદિનો જે શુભ ભાવ આવે છે, જે શુભ ભાવ આવે એને વ્યવહાર પ્રતિક્રમણ કહીએ છીએ, પણ એ છે તો પુણ્યબંધનું જ કારણ, એવો ભાવ આવે આપણને, શુભભાવ, કે વ્યવહાર ચારિત્ર છે, વ્યવહાર પ્રતિક્રમણ છે, અને એ પુણ્ય બંધનું જ કારણ છે, એ કાંઈ મોક્ષ માર્ગ નથી. અને આ જે નિશ્ચય પ્રતિક્રમણ આવી છે, એટલે નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન અને નિશ્ચયથી આલોચના અને સંવર, તે જ નિર્જરાનું કારણ છે અને એ જ મોક્ષનો માર્ગ છે. આ સમ્યક દર્શન ઉપરાંત ચારિત્રની વાત છે. સ્વરૂપમાં ઠરી જાય ત્યારે તેને પુણ્ય પાપના ભાવ છૂટી જાય, તેને ચારિત્ર કહીએ. ભૂતકાળના પુણ્ય પાપથી છૂટવું, ભવિષ્યના પુણ્ય પાપથી છૂટવું અને વર્તમાન કાળના પુણ્ય પાપના ભાવથી છૂટવું અને નિજાનંદ સ્વરૂપમાં લીન સ્થિર થવું, તેને ભગવાન ચારિત્ર કહે છે. સદાય આવા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. સદાય આવા પ્રતિક્રમણ એટલે નિશ્ચય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. આવા ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે. આવું ચારિત્ર મુનિરાજને નિરંતર હોય છે. પાંચ મહાવ્રતના પરિણામ તે ચારિત્ર એમ નહીં, પણ સ્વરૂપની રમણતા તે ચારિત્ર, અને તે મુનિરાજને નિરંતર હોય છે એવી વાત છે. તો આ રીતે આપણે કળશ 223 પૂરો કરીએ છીએ. હવે એના પછી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 383, 384, 385 અને 386 છે. તો આપણે એ ગાથાઓ લઈએ. કર્મ યત્પૂર્વક કૃતમ શુભ અશુભમ અનેક વિસ્તર વિશેષમ તસ્માત નિવર્ત આત્માનમ તુયસ પ્રતિકમણમ. કર્મ શુભ અશુભમ અસ્મિન્નસ્ચ ભાવે વધ્યતે ભવિષ્યત તસ્માન્ની વર્તતે ય સ્વપ્રત્યાખ્યાનમ ભવતી ચેતયિતા. યત શુભ અશુભમ ઉદીર્ણમ સંપ્રતિ ચ અનેક વિસ્તર વિશેષમ તમ દોષમ ય ચેતયતે સ ખલુ આલોચનમ ચેતયિતા. નિત્યમ પ્રત્યાખ્યાનમ કરોતિ નિત્યમ પ્રતિક્રામતિ યસ્ય નિત્યમ આલોચયતી સ ખલુ ચરિત્રમ ભવતિ ચેતયિતા. ગુજરાતીમાં ગાથાઓ છે. શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કહેલું કર્મ જે તેથી નિવર્તે આત્મને તે આત્મા પ્રતિક્રમણ છે. શુભ ને અશુભ ભાવી કર્મ જે ભાવમાં બંધાય છે તેથી નિવર્તન જે કરે તે આત્મા પછખાણ છે. શુભ ને અશુભ અનેકવિધ છે. વર્તમાને ઉદિત જે તે દોષને જે ચેતતો તે જીવ આલોચન કરે. પછખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના, તે આત્મા ચારિત્ર છે. ગાથાના અર્થમાં કહે છે, પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ, પૂર્વકૃતમ યત અનેક વિસ્તર વિશેષમ શુભાશુભમ કર્મ, તેનાથી આત્મા પોતાને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. તસ્માત ય આત્માનમ તુ નિવર્તયતિ સ પ્રતિક્રમણમ. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ, તેનાથી આત્મા પોતાને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. શુભાશુભ કર્મની આગળ કૌંસમાં જ્ઞાનાવરણીય આદિ એમ લખ્યું છે, તે સ્પષ્ટતા કરી છે કે અનેક પ્રકારના વિસ્તારવાળું જે શુભાશુભ કર્મ એટલે એવા કાર્યો જેને કારણે એને આશ્રવ અને આવા દ્રવ્ય બંધ થયા છે, જ્ઞાનાવરણીય આદિ, એ બધાથી જે પોતાને નિવર્તા આવે છે, નિવર્તા આવે છે એટલે પાછો વાળે છે, દૂર રાખે છે, અટકાવે છે, પાછો વાળે છે, મુખ્યતા તો એ ભાવ છે એમાં, તે આત્મા પ્રતિક્રમણ છે. અને એ જ રીતે ભવિષ્ય માટે કહે છે કે ભવિષ્યકાળનું જે શુભ અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે, ભવિષ્યત યત શુભમ અશુભમ કર્મ અસ્મિન ભાવે ચ ભજ્યતે, તે ભાવથી જે આત્મા નિવર્તે છે તે આત્મા પ્રત્યાખ્યાન છે. તસ્માત ય નિવર્તે સ ચેતયતા પ્રત્યાખ્યાનમ ભવતિ. ભવિષ્યકાળનું જે શુભ અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે તે આત્મા પ્રત્યાખ્યાન છે. એના પછીની ગાથામાં આગળ કહે છે, વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ અશુભ કર્મ સંપ્રતિ ચ ઉદીર્ણ યત અનેક વિસ્તર વિશેષમ શુભમ અશુભમ, તે દોષને જે આત્મા ચેતે છે, અનુભવે છે, જ્ઞાતા ભાવે જાણી લે છે, અર્થાંત તેનું સ્વામિત્વ કરતા પણ છોડે છે, તે આત્મા ખરેખર આલોચના છે. તમ દોષમ ય ચેતય તે સચેતયતા ખલુ આલોચનમ. શું કહ્યું? કે વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે, અનુભવે છે, જ્ઞાતા ભાવે જાણી લે છે, અર્થાંત તેનું સ્વામિત્વ કરતા પણ છોડે છે, તે આત્મા ખરેખર આલોચના છે. એટલે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાની વ્યાખ્યા કરી અને હવે કહે છે કે જે સદા પ્રત્યાખ્યાન કરે છે, ય નિત્યમ પ્રત્યાખ્યાનમ કરોતિ નિત્યમ પ્રતિક્રામતિ ચ, એટલે જે સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે, નિત્યમ આલોચયતિ, તે આત્મા ખરેખર ચારિત્ર છે. સચેતયતા ખલુ ચારિત્રમ ભવતિ. શું ચારિત્રની વ્યાખ્યા કરી, બહુ સરસ વ્યાખ્યા કરી. પહેલા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાની વ્યાખ્યા કરી અને પછી કહ્યું કે જે સદા પ્રત્યાખ્યાન કરે છે, પ્રતિક્રમણ કરે છે, આલોચના કરે છે, તે આત્મા ખરેખર ચારિત્ર છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે, જે આત્મા ઉદ્ગળ કર્મના વિપાકથી ઉદયથી થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વ કર્મને, ભૂતકાળના કર્મને પ્રતિગમતો થકો પોતે જ પ્રતિક્રમણ છે. જે આત્મા ઉદ્ગળ કર્મના વિપાકથી ઉદયથી, ઉદ્ગળ કર્મના ઉદયથી થતા ભાવો, ઉદ્ગળ કર્મના ઉદયને કારણે એને ભાવ થાય તો વ્યવહાર નહીનું કથન છે, એના નિમિત્તે થતા ભાવો, એનું લક્ષ્ય કરતા જીવને થતા ભાવ કે જે દોષ જીવનો પોતાનો છે. જે આત્મા ઉદ્ગળ કર્મના વિપાકથી ઉદયથી થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, કેમ કે મોટા ભાગે જીવ અનાદિથી આ જ કરતો આવ્યો છે કે ઉદ્ગળ કર્મના ઉદય છે તો એ ઉદયથી પોતે નિવર્તતો નથી અને એની સાથે જોડાઈ જાય છે, એમાં એકરૂપ થઈ જાય છે, એની સાથે મમત્વ કરે છે. એટલે છોડવાનું શું છે? છોડવાનું એને પૂર્વકર્મના ઉદયને કારણે આવેલા સંયોગો અને એ સંયોગોમાં એની આસપાસમાં જે પદાર્થો વગેરે છે એ બધા સાથે એકત્વ મમત્વ એને તોડવાનું છે, છોડવાનું છે, એનાથી એને નિવર્તવાનું છે કે એ જુદું અને પોતે જુદું. એના સ્થાને આ જીવ શું કરે છે કે હું જોબ કરું છું એટલે પૈસા મળે છે. ભાઈ, જોબ એ સંયોગ છે અને શરીરનું એ પ્રમાણે થવું એટલે એ શરીરનું ત્યાં જવું, શરીરનું પાછા આવવું, જે શરીર દ્વારા ક્રિયા થવી, એ બધા પૂદગળના કાર્યો છે. પણ એ શરીર સાથે એકત્વ કરે છે અને શરીર દ્વારા જે ક્રિયા થાય છે એ બધી ને પોતાની માને છે અને એને કારણે જે પેલા પૂદગળ એટલે કે જે પૈસાનું મળવું એનું પ્રાપ્ત થવું જે થાય છે એને એ પોતાનું કાર્ય સમજે છે, એ પોતે પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત કર્યું છે એમ એ સમજે છે. આ બધી વાત ખોટી છે. પોતે ભગવાન આત્મા માત્ર જે સંયોગો સર્જાયા છે એમાં એ ખરેખર તો કરતા પણ કરે છે, એ સિવાય બીજું કાંઈ કરતો નથી. ભોગતા પણ કરે છે, એ સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી. જે ક્રિયા થવાની છે તે થાય છે, બધી પૂદગળની થઈ રહી છે, પણ એ બધી પૂદગળની ક્રિયાઓમાં એ કરતા થઈ જાય છે. તો અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ, તે ભૂતકાળમાં આ બધી જે કઈ ક્રિયાઓ કરી અને જે માન્યું અને જેમ જે રીતે તું કરતા થયો એ બધાને તું છોડ, એમાંનું એક પણ કાર્ય તારું હતું નહીં, અને માત્ર તારો તો એ વિભાવ ભાવ હતો, એમાં એકત્વ મમત્વ નો ભાવ હતો, એ મિથ્યા ભાવ હતો, તો એનાથી તું નિવર્ત, એ તારું હતું જ નહીં. કેમ કે આ તો પૂર્વે કરેલા કર્મના ફળ સ્વરૂપે આ બધું પ્રાપ્ત થયું છે, તો એના લક્ષ્ય થતો જે ભાવ છે એ ભાવ જ તારો દોષ હતો, એ તારો અપરાધ હતો, અને એ ભાવથી તું નિવર્ત, એ ભાવ જ તારો ન હોઈ શકે. તું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છો અને એમ કરીને તારા શુદ્ધ સ્વરૂપ તરફ તું પાછો વળ, તો પ્રતિક્રમણ કહેવાય. અને એ કરવાનું છે, એ તો આપણે કરતા નથી. આપણે તો માફી માંગીએ, મિચ્છામી દુક્રમ કરી દઈએ, પણ શરીરનું પ્રતિક્રમણ કરી અને મિચ્છામી દુક્રમ કરીએ. અહીંયા કહે છે કે જે આત્મા પૂદગળ કર્મના વિપાકથી ઉદયથી ઉદ્ગળ કર્મના ઉદયથી થતા ભાવો, એટલે એનું લક્ષ્ય કરતા થતા ભાવો, ઉદ્ગળ કર્મનો ઉદય આવ્યો છે એનો વિપાક છે, તો જે સંયોગો સર્જાયા છે એનું લક્ષ્ય કરતા થતા ભાવો, એ ભાવો પોતાના છે. કેમ કે પરનું લક્ષ્ય કરતા થતા ભાવ એ જીવનો અપરાધ છે. અગાઉની ગાથામાં એ વાત આવી ગઈ કે એ બધા કર્મના ઉદયો કાંઈ જીવને કહેતા નથી કે તું તું અમારી તરફ આકર્ષા, તું અમને જાણ, તું અમારામાં રસ લે, એવું એ કાંઈ કહેતા નથી. પણ જીવ પોતે જ એ તરફ આકર્ષાય છે અને રાગી દ્વેષી થાય છે. અહીંયા કહે છે કે એવા ઉદ્ગળ કર્મના વિપાકથી ઉદયથી જે સંયોગો સર્જાયા છે એના તરફના તારા જે ભાવ છે, એટલે એમ કહ્યું કે પૂદગળ કર્મના વિપાકથી થતા ભાવો, પણ ભાવ તો પ્રભુ તારા છે ને, તો એવા ભાવોથી તું નિવર્ત, એ ભાવોથી નિવર્તવાની વાત અહીંયા તો આચાર્ય ભગવાને કરી છે. એટલે કહે છે કે જે આત્મા પૂદગળ કર્મના વિપાકથી ઉદયથી થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને એટલે ભૂતકાળના કર્મને પ્રતિક્રમતો થપો પોતે જ પ્રતિક્રમણ છે. એ નિવર્ત આવે છે એટલે વાત શું થાય છે, એટલે એ ભાવોનું કારણ, એ ભાવોનું કારણ જે પૂર્વકર્મ એ ભૂતકાળના કર્મ, ભૂતકાળમાં એવા કર્મ કર્યા હતા ને, એવા ભાવ કર્યા હતા ને, એનાથી એ નિવર્તે છે. તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મ ભૂતકાળના કર્મ એને પ્રતિક્રમતો થપો પોતે જ પ્રતિક્રમણ છે. આગળ કહે છે કે તે જ આત્મા તે ભાવોના કાર્યભૂત ઉત્તર કર્મને, ઉત્તર કર્મ એટલે પછીના એટલે ભવિષ્યકાળના કર્મને પચકતો થકો પ્રત્યાખ્યાન છે. તે જ આત્મા તે ભાવોના કાર્યભૂત ઉત્તર કર્મને ભવિષ્યકાળના કર્મને પચકતો થકો, ભવિષ્યમાં એવા ભાવોનું કારણ એવા એ કર્મ એની પ્રતિજ્ઞા કરે છે, એવા ભાવે ન થવાની પ્રતિજ્ઞા કરે છે એમ એ ભાવોના કાર્યભૂત ઉત્તર કર્મને પછીના કર્મને ભવિષ્યકાળના કર્મને પચકે છે, અને એ જ પ્રત્યાખ્યાન છે, એ આત્મા જ પ્રત્યાખ્યાન છે. આગળ કહે છે તે જ આત્મા વર્તમાન કર્મ વિપાકને પોતાથી એટલે આત્માથી અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો આલોચના છે. એ જ આત્મા વર્તમાનમાં જે કર્મના ઉદય આવ્યા છે એનાથી પોતે અત્યંત જુદો છે એવા ભેદ જ્ઞાનપૂર્વક વર્તે છે એ આલોચના છે. પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આલોચનાની જે વાત કરી છે અદ્ભુત વાત છે. અહીંયા તો હાથ જોડીને મિચ્છામી દુકડમ કરવા સિવાય બીજું કાંઈ આવડતું નથી. અને મોટા ભાગના જીવો એમ માને છે કે બસ અમે કરી લીધું. આખું પ્રતિક્રમણ ગગડાવી જાય. છ આવશ્યક સહિત પ્રતિક્રમણ છે. એ રોજ પ્રતિક્રમણ કરનારને પણ પૂછશો કે પ્રતિક્રમણમાં કેટલા આવશ્યક અને શું શું આવ્યું, તો એમાંથી હું તમને ખાતરીપૂર્વક કહું કે 90% માણસોને ખબર નહીં હોય. રોજ કરવા જતા હોય, સાંજ પડે જાય, ઉપાશ્રયમાં જાય અને પ્રતિક્રમણ કરે અથવા તો ઘેરે પ્રતિક્રમણ કરે, પણ એમને પૂછીએ કે ભાઈ પ્રતિક્રમણમાં શું આવે, કયા છ આવશ્યક હોય, કયા ક્રમમાં આવે, એમને એક વસ્તુની ખબર નહીં હોય. ગગડાવી જાય આખું પ્રતિક્રમણ, બોલી જાય, અર્થ સાથે બોલે તોય ભાન ન હોય કે શું ભાવ છે અંદર. અહીંયા આજે પ્રતિક્રમણની વાત કરી છે. એ પ્રતિક્રમણની અંદર છ આવશ્યક છે. એની અંદર પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના આવી જાય છે, એ આવી જાય છે. અને એની અંદર વંદન, સ્તુતિ અને કાયોત્સર્ગ પણ આવી જાય છે. પણ કોને ખબર, લોગસનો પાઠ શું છે એ ખબર નથી. ભૂખેલો આવડે. અહીંયા તો વાત કરે છે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાની. અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે, અહીંયા કહે છે આલોચના માટે કે વર્તમાન કર્મ વિપાકને પોતાથી, આત્માથી અત્યંત ભેદપૂર્વક અનુભવતો થતો આલોચના છે. વર્તમાનમાં કર્મનો ઉદય આવ્યો છે વિપાકને કારણે, એનાથી પોતે ભગવાન આત્મા અત્યંત જુદો છે, ભિન્ન છે, પોતે ચેતન છે. અને જે આ કર્મના ઉદય આવ્યા છે અને એના લક્ષ્ય થતા જે ભાવ, વર્તમાનમાં જે ભાવ છે, એ ભાવથી પોતે જુદો છે. પેલા જળ કર્મના ઉદયોથી તો જુદો છે જ, પણ એના લક્ષ્ય થતા ભાવ, વર્તમાનમાં જે ભાવ આવ્યા એનાથી પોતે જુદો છે. એટલે વર્તમાનમાં જે એને શુભાશુભ ભાવ થયા છે, એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોઈ અને પોતાના સ્વરૂપ તરફ પાછો વળે છે, એ આલોચના છે. બહુ સરસ વાત કરી દીધી. શું અનુભવે છે? પોતાને અત્યંત જુદો અનુભવે છે. એ બધાથી પોતાને અત્યંત જુદો વર્તમાનમાં અનુભવે છે. અત્યારે વર્તમાનમાં કર્મનો વિપાક છે અને એ કર્મના વિપાકને લક્ષે જે શુભ કે અશુભ ભાવ થાય છે, તો એવા ભાવ પોતાના નહીં, એ ભાવે પોતે થતો નથી અને પોતે સ્વરૂપ તરફ ચાલ્યો જાય છે, તો આલોચના થાય છે. નહીં કે પેલામાં જોડાઈ જાય, એ સંવરની દશા થાય છે. આલોચના થાય છે તો સંવર થાય છે. એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો અર્થાંત પ્રતિક્રમણ કરતો થકો, સદા પચકતો અર્થાંત પ્રત્યાખ્યાન કરતો થકો, અને સદા આલોચતો અર્થાંત આલોચના કરતો થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્તર કર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મ વિપાકને પોતાથી, આત્માથી અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, એટલે પોતાથી જુદો અનુભવતો થકો, પોતામાં જ એટલે કે જ્ઞાન સ્વભાવમાં જ નિરંતર ચરતો, વિચરતો, આચરતો હોવાથી એ પોતે ચારિત્ર છે, અર્થાત પોતે જ ચારિત્ર સ્વરૂપ છે. અને ચારિત્ર સ્વરૂપ વર્તતો થકો, પોતાને એટલે જ્ઞાન માત્રને ચેતતો, અનુભવતો હોવાથી તે આત્મા પોતે જ જ્ઞાન ચેતના છે, એવો અહીંયા આશય છે, એવો અહીંયા ભાવ છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ સરસ વાત કરી છે. હવે પંડિતજી ભાવાર્થમાં કહે છે કે ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાની વાત કરવામાં આવી છે. તેમાં પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે. ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે, એટલે એવી પ્રતિજ્ઞા કરવી ભવિષ્યમાં દોષ ન લાગે તે પ્રત્યાખ્યાન છે. અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચય ચારિત્રને પ્રધાન કરીને કથન છે. નિશ્ચય ચારિત્રને પ્રધાન કરીને કથન કરવામાં આવે તો શું હોય? તો આગળ કહે છે કે માટે નિશ્ચયથી વિચારતા તો જે આત્મા ત્રણેય કાળના કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, ભિન્ન શ્રદ્ધે છે અને એવી જ રીતે અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. પંડિતજીએ શું કહ્યું? પહેલા સાદો અર્થ કર્યો અને પછી નિશ્ચયથી આ વાત કઈ રીતે છે એ સમજાવી. શું કહ્યું કે નિશ્ચયથી વિચારતા તો જે આત્મા ત્રણેય કાળના કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે. ત્રણેય કાળના કર્મોથી પોતાને ભિન્ન જાણે, પોતાને એ જ રીતે શ્રદ્ધે અને એ જ રીતે અનુભવે, જુદો અનુભવે, જુદો શ્રદ્ધે, જુદો જાણે. ત્રણેય કાળના કર્મો જુદા અને પોતે જુદો. અનુભવ સહિતની શ્રદ્ધામાં એમ છે, એમ જ જ્ઞાન છે અને એવું જ અનુભવે. ખાલી ખોટી માન્યતા એમ નહીં, કોઈએ કહ્યું એટલે એમ નહીં, પણ એવો જ અનુભવ છે. એટલે એમ જાણે, એમ શ્રદ્ધે અને અનુભવે. શું અનુભવે? કે આ ત્રણેય કાળના કર્મ છે એનાથી પોતે જુદો છે, ભિન્ન છે. તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણ સ્વરૂપ, પ્રત્યાખ્યાન સ્વરૂપ અને આલોચના સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન, તે જ નિશ્ચય ચારિત્ર છે. એમ પ્રતિક્રમણ સ્વરૂપે, પ્રત્યાખ્યાન સ્વરૂપે અને આલોચના સ્વરૂપે આત્માનું નિરંતર ભવન, એવો જ અનુભવ સહિત એનું પરિણમન, એ નિશ્ચય ચારિત્ર છે. જે આ નિશ્ચય ચારિત્ર, તે જ જ્ઞાન ચેતના અર્થાંત જ્ઞાનનું અનુભવન, તે જ જ્ઞાન ચેતનાથી અર્થાંત જ્ઞાનના અનુભવનથી સાક્ષાત જ્ઞાન ચેતના સ્વરૂપ કેવળ જ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે. નિરંતર શબ્દ મૂક્યા છે કેટલી બધી જગ્યાએ. એક વખત સમ્યક દર્શન થાય પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે ને, એટલે એ દ્રષ્ટિ, એ દ્રષ્ટિની અપેક્ષાએ જોઈએ, દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરીએ તો એ નિરંતર છે. પોતે કોણ છે એ એક વખત ભાન થયું છે, પછી નિરંતર પોતે જે છે એ જ રહે છે. પછી એ બદલાતો નથી, એ પર્યાયરૂપ થતો નથી, પછી એ રમેશ થતો નથી, મનુષ્ય થતો નથી. આવી વાત છે. તો આજનો સાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એ વાત આવતા સભ્યમાં લઈશું. હવે સુખનામ બોલીએ.